એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. ક્યારે એવું બન્યું છે કે કંઈક કહેવું છે, મનમાં ઘણું બધું છે, પણ આમ લખવા બેસીએ કે કહેવા જઈએ ને તો જાણે બધું ખાલી થઈ જાય, પેલું કાગળ સામે હોય ને મન સાવ કોરું.
હા, બિલકુલ. અથવા લખીએ તો પણ પેલો સતત ડર રહે કે આ બરાબર છે, કોઈ વાંચશે તો શું વિચારશે. આ બહુ જ સામાન્ય અનુભવ છે મને લાગે છે.
સાચી વાત છે. એટલે જ આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે ભલે લગભગ 40-એક વર્ષ પહેલાં લખાયું હોય, પણ તેની વાત આજે પણ એટલી જ કદાચ વધુ પ્રાસંગિક છે.
હા, નતાલી ગોલ્ડબર્ગનું રાઇટિંગ ડાઉન ધ બોન્સ. અને આ પુસ્તક ખરેખર એવા દરેક માટે છે જે પોતાની અંદર જે અવાજ છે, પોતાની જે સાચી વાત છે તેને મુક્ત કરવા માંગે છે.
અને મજાની વાત એ છે કે આ ફક્ત લેખકો માટે નથી, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. આ તો કોઈ પણ વ્યક્તિ માટે છે જે પોતાની જાતને થોડી વધુ સારી રીતે સમજવા માંગે છે, વ્યક્ત કરવા માંગે છે, પછી ભલે ને પોતાની ડાયરીમાં લખતા હોય કે પછી કામ માટે ઈમેલ લખતા હોય
કે પછી ફક્ત પોતાના વિચારોને ગોઠવવા માટે પણ. તો ચલો આજે આ પુસ્તકની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે નતાલી ગોલ્ડબર્ગ શું કહેવા માંગે છે. શરૂઆત લેખિકાથી કરીએ. નતાલી ગોલ્ડબર્ગ, આમ તો તેઓ લેખિકા, કવયિત્રી, શિક્ષક, ચિત્રકાર, ઘણું બધું છે, પણ એમની ખાસ ઓળખ શું છે? કઈ વાત એમને અલગ પાડે છે?
એમની વિશિષ્ટતા મને લાગે છે એમના લેખન અને ઝેન બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના અનોખા મિશ્રણમાં છે. અને આ કોઈ ઉપરછલ્લું નથી હો. હા, તેમણે દાયકાઓ સુધી જે પ્રખ્યાત ઝેન માસ્ટર હતા ડેનિન કાતાગીરી રોશી, એમના માર્ગદર્શન હેઠળ ઊંડો અભ્યાસ કર્યો છે. એટલે ઝેન એમના માટે માત્ર ફિલોસોફી નથી, એમના જીવનનો, એમના શ્વાસનો એક ભાગ છે.
એટલે એ લેખનને માત્ર એક કળા કે ટેકનિક તરીકે નથી જોતા, પણ એને જીવન જીવવાની એક રીત ગણે છે.
બરાબર. એમનો દ્રષ્ટિકોણ જે છે, લેખન એટલે ખાલી શબ્દોની ગોઠવણી નહીં, પણ તમારી જાત સાથે જોડાવાની, તમારી આસપાસની દુનિયા સાથે જોડાવાની એક પ્રક્રિયા, એક સાધના જેવું.
અને એમની વાતમાં વજન પણ એટલે જ છે કદાચ, કારણ કે એ માત્ર થિયરી નથી કહેતા.
ચોક્કસ. એમણે 1 ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે, હજારો લોકોને વર્કશોપ કરાવ્યા છે. એ જે શીખવે છે તે પોતે જીવે છે. આ જ એમની સત્તાનો, એમની વાતના પ્રભાવનો સ્ત્રોત છે.
તો આ પુસ્તક પર આવીએ. રાઇટિંગ ડાઉન ધ બોન્સ, ફ્રીઇંગ ધ રાઇટર વિધિન, એનો મુખ્ય સૂર શું છે, એનો હેતુ શું છે?
જુઓ, મૂળભૂત રીતે આ પુસ્તક આપણી અંદર જે એક લેખક છુપાયેલો છે અને ગોલ્ડબર્ગ માને છે કે એ દરેકની અંદર છે, એને મુક્ત કરવાની વાત કરે છે.
મુક્ત? શેમાંથી મુક્ત?
પેલી આપણી આત્મટીકામાંથી, પેલો અંદરનો અવાજ જે કહેતો રહે છે આ બરાબર નથી, પછી પેલો સંપૂર્ણતાવાદ કે બધું એકદમ પરફેક્ટ જ હોવું જોઈએ, અને પેલી માન્યતા કે મારી પાસે તો લખવા જેવું કંઈ ખાસ છે જ નહીં. આ બધા બંધનોમાંથી મુક્ત કરવાની વાત છે.
હા, એ પરફેક્ટ લખવાનો ડર, એ તો ખરેખર બહુ મોટો અવરોધ બની જાય છે ઘણીવાર. તો ગોલ્ડબર્ગ આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું બતાવે છે?
રસ્તો આમ જુઓ તો બહુ સરળ લાગે, પણ ગહન છે. એ કહે છે કે લખવા માટે તમારે કોઈ મોટા વિષયની કે કોઈ ખાસ પ્રેરણાની રાહ જોવાની જરૂર જ નથી.
એમ તો પછી લખવું શું?
આપણું જીવન, આપણી રોજબરોજની જિંદગી, એની બધી નાની મોટી વાતો, આપણી યાદો, આપણી લાગણીઓ, આપણી ગડમથલ, આપણી ખુશી, બધું જ આ જ આપણી કાચી સામગ્રી છે. અને આ સામગ્રી સુધી પહોંચવાનો રસ્તો છે આપણા પ્રથમ વિચારો પર ભરોસો કરવો.
પ્રથમ વિચારો, ફર્સ્ટ થોટ્સ,
એટલે કે જે મનમાં પહેલું આવે, કોઈ પણ જાતના ફિલ્ટર કે સેન્સર વગર.
એકદમ.
એ કાચા, અણઘડ, ક્યારેક વિચિત્ર, ક્યારેક ડરામણા પણ લાગતા વિચારો, જે આપણે મોટાભાગે આ બરાબર નથી, આવું થોડું લખાય એમ વિચારીને દબાવી દઈએ છીએ. ગોલ્ડબર્ગ કહે છે કે એ જ વિચારોમાં સાચી ઊર્જા અને પ્રામાણિકતા છે. અને આ વિચારોને પકડવાની જે ક્રિયા છે, એટલે કે લેખન, એ માત્ર કળા નથી, પણ એક જાતનો આધ્યાત્મિક અભ્યાસ છે, ધ્યાન જેવો.
આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે પુસ્તક એમ નથી કહેતું કે સફળ લેખક કઈ રીતે બનવું, પણ એમ કહે છે કે બસ લખવાનું શરૂ કરો અને જુઓ તમે કોણ છો. આ તો ખાસ કરીને નવા લખનારાઓ માટે બહુ મોટી રાહત કહેવાય.
નવા અને જૂના બંને માટે. ઘણીવાર અનુભવી લેખકો પણ અટકી જાય છે, જેને રાઇટર્સ બ્લોક કહે છે. આ પુસ્તક એમને પણ એમના મૂળ અભ્યાસ પર પાછા ફરવાનું યાદ દેવડાવે છે, અને એની રચના પણ જુઓ, કોઈ સીધી લીટીની ગાઈડ નથી.
હા, એ તો ટૂંકા ટૂંકા પ્રકરણો છે ને?
બરાબર, ટૂંકા પણ ધારદાર પ્રકરણોનો સંગ્રહ છે, જાણે ઝેન કુઆન જેવી ગૂઢ ઉક્તિઓ હોય ને, જે આપણને વિચારતા કરી મૂકે. અને આ બધાના કેન્દ્રમાં એમની મુખ્ય પદ્ધતિ છે લેખન અભ્યાસ.
તો ચાલો આ લેખન અભ્યાસ પર થોડી વધુ વાત કરીએ. આ શું છે ખરેખર, અને એ કામ કઈ રીતે કરે છે, શરૂઆત ક્યાંથી કરવી?
શરૂઆત એક માનસિકતાથી થાય છે. ગોલ્ડબર્ગ એને કહે છે શરૂઆત કરનારનું મન, બિગિનર્સ માઇન્ડ. જાપાનીઝમાં એને શોશિન કહે છે. આ ઝેનનો બહુ જ મહત્વનો ખ્યાલ છે.
શોશિન એટલે?
એટલે કે જ્યારે પણ લખવા બેસો ત્યારે ભૂતકાળમાં શું લખ્યું, કેવું લખ્યું, સફળતા મળી કે નિષ્ફળતા, એ બધો બોજ ઉતારીને બેસવાનું, જાણે પહેલી જ વાર લખી રહ્યા છો. એકદમ તાજા, ખુલ્લા મનથી, કોઈ પૂર્વગ્રહ નહીં, કોઈ મોટી અપેક્ષા નહીં.
કહેવું સહેલું છે, આપણે તો હંમેશા આપણો ભૂતકાળ સાથે લઈને જ ફરતા હોઈએ છીએ. પણ આ અભ્યાસના કેટલાક નક્કર નિયમો પણ છે ને, જેમ કે પેલું તમે કહ્યું, તમારો હાથ ચાલતો રાખો.
હા, આ નિયમ ખરેખર બહુ જ પાયાનો અને શક્તિશાળી છે. એકદમ સિમ્પલ, નક્કી કરેલા સમય માટે, ધારો કે શરૂઆતમાં 10 મિનિટ, બસ લખતા જ રહેવાનું. પેન કે કીબોર્ડ અટકવું ન જોઈએ.
પણ મનમાં કંઈ ના આવે તો? કોરું થઈ જાય તો?
તો એ જ લખો, મને અત્યારે કંઈ સૂજતું નથી, અથવા મારી સામે દિવાલ પર ઘડિયાળ છે, અથવા મને કંટાળો આવે છે, કંઈ પણ હાથ ચાલતો રહેવો જોઈએ.
એનાથી શું ફાયદો? આમ સતત લખવાથી તો કદાચ ગમે તેવું અસંબદ્ધ લખાણ આવે.
ફાયદો એ છે કે તમે પેલા અંદર બેઠેલા સંપાદકને, પેલા ટીકાકારને બાયપાસ કરી જાઓ છો, જે સતત ટોક્યા કરે છે, આ બરાબર નથી, આનો શું મતલબ. જેને તમે રોક્યા વગર લખો છો ત્યારે એને દખલ કરવાની તક જ નથી મળતી. અને આની સાથે જ બીજો નિયમ જોડાયેલો છે, નિયંત્રણ ગુમાવો.
નિયંત્રણ ગુમાવો એટલે કે સભાનપણે સારું લખવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ છોડી દેવાનો.
બરાબર, જાણી જોઈને બધું ગોઠવીને વિચારીને લખવાને બદલે તમારા તાર્કિક મનને થોડું ઢીલું મૂકી દો, અને પેલા પ્રથમ વિચારોને બહાર આવવા દો, ભલે એ ગમે તેવા હોય, કાચા, પ્રામાણિક, ક્યારેક વિચિત્ર, ક્યારેક ડરાવણા, એમને આવવા દો.
અને એ પ્રવાહ ચાલુ રહે એ માટે બીજા 2 નિયમો પણ છે.
હા, કે લખતી વખતે ચેકશો નહીં, જે લખાઈ ગયું એ લખાઈ ગયું, એને સુધારવા કે ભૂંસવા ના બેસવું, અને વ્યાકરણ, જોડણી, વિરામચિહ્નો, એ બધાની ચિંતા અત્યારે નહીં કરવાની, એ બધું પછીનું કામ છે, સંપાદનનું કામ છે.
આ બધા નિયમોનો ધ્યેય એક જ લાગે છે, અંદરનો જે સેન્સર છે જે આપણને રોકે છે એને બાજુ પર મૂકી દેવો. પણ પછી એક નિયમ થોડો ડરાવણો લાગે છે, મુખ્ય મુદ્દા પર જાઓ, ગો ફોર ધ જગ્યુલર. આ શું કહે છે?
હા, આ થોડું પડકારજનક છે. એ કહે છે કે માત્ર સલામત, ઉપર છલ્લા વિષયો પર જ ન લખો, એવા વિષયો પર લખો જે તમને ખરેખર સ્પર્શે છે, ભાવનાત્મક રીતે, જે કદાચ તમને ડરાવે છે, અથવા જેના વિશે વાત કરતા તમે ખચકાઓ છો. ગોલ્ડબર્ગનું માનવું છે કે જ્યાં ઊર્જા છે, જ્યાં ડર છે, જ્યાં તીવ્રતા છે, ત્યાં જ સાચી શક્તિ અને સત્ય છુપાયેલા છે. એ થોડું મુશ્કેલ છે, પણ એનાથી લેખનમાં ઊંડાણ આવે છે.
ઓકે, તો લખવાની રીત એટલે કે કેવી રીતે લખવું એ સમજાયું, પણ શું લખવું? આ સવાલ ઘણાને મૂંઝવતો હોય છે કે મારી જિંદગી તો સાવ સામાન્ય છે, એમાં વળી શું લખવા જેવું હોય?
અને આનો ગોલ્ડબર્ગ પાસે બહુ જ સુંદર જવાબ છે, એમના ખાતર બનાવવાના ખ્યાલમાં. એક પ્રકરણનું મથાળું જ છે, લેખન મેકડોનલ્ડ્સ ફેમ્બર્ગર નથી, એટલે કે એ કોઈ ફાસ્ટફૂડ નથી, ફટાફટ તૈયાર થઈ જાય એવું.
ખાતર બનાવવું લેખનમાં? આ કંઈ સમજાવું નહીં.
જુઓ, જેમ ખેડૂત સૂકા પાંદડા, શાકભાજીના છોતરા, વધેલો ખોરાક, આ બધું ભેગું કરીને એક ઢગલો કરે છે, બરાબર, પછી સમય જતાં એ સડીને ઉત્તમ ખાતર બને છે, જે જમીનને ફળદ્રુપ બનાવે છે.
હા, બરાબર.
ગોલ્ડબર્ગ કહે છે એ જ રીતે આપણા જીવનનો દરેક અનુભવ, સારો હોય, ખરાબ હોય, કંટાળાજનક હોય, દુઃખદ હોય, એ બધું આપણા મનના ખાતરના ઢગલામાં જમા થાય છે. ભલે સમય નકામું લાગે, પણ સમય જતાં આ બધા અનુભવો આપણા મનમાં પાકે છે, અને એમાંથી આપણા લેખન માટે ફળદ્રુપ જમીન તૈયાર થાય છે.
અરે વાહ, આ તો અદ્ભુત વિચાર છે. એટલે કે કશું જ નકામું નથી જતું, પેલો ટ્રાફિક જામનો કંટાળો કે પછી કોઈ સાથે થયેલી નાની તકરાર, એ બધું પણ ભવિષ્યમાં કામ લાગી શકે.
બિલકુલ, કંઈ જ વ્યર્થ નથી. એટલે એમ કહે છે કે આપણી પાસે વિચારવા માટેનું વિશાળ ક્ષેત્ર છે. મનમાં જે આવે એના પર લખો. શરૂ કરવા માટે પ્રોમ્પ્ટ પણ આપે છે, જેમ કે મને યાદ છે વાક્યથી શરૂઆત કરો, અથવા તમારી આસપાસની કોઈ વસ્તુ જેમ કે રસોડાનું ટેબલ વિશે લખો. મુદ્દો એ છે કે જીવન પોતે જ સામગ્રીનો અખૂટ ભંડાર છે.
અને એ સામગ્રીને શબ્દોમાં ઉતારીએ ત્યારે એમણે પેલી ચોકસાઈ પર બહુ ભાર મૂક્યો છે. ચોક્કસ બનો,
બી સ્પેસિફિક. હા, કારણ કે સારું લેખન હંમેશા નક્કર હોય છે, સંવેદનાત્મક વિગતોથી ભરેલું હોય છે. ખાલી એમ કહી દેવું કે તે ગુસ્સામાં હતો એના કરતાં એમ લખવું કે તેના જડબા ભીંસાયેલા હતા અને ટેબલ પર મુક્કો માર્યો ત્યારે એની મુઠ્ઠી સફેદ થઈ ગઈ હતી, આનાથી વાચક એ દ્રશ્યને અનુભવી શકે છે.
સાચી વાત. જેમ આપણે કોઈ વાનગીનું વર્ણન કરીએ તો ખાલી સરસ હતી એમ નહીં, પણ એનો રંગ, એની સુગંધ, એનો સ્વાદ, એમાં કયા મસાલા હતા, એ બધું કહીએ તો જ વાત જામે.
બરાબર. અને આ વિગતો, આ ઊંડાણ ક્યાંથી લાવવું, એના માટે એમનો બીજો એક વિચાર છે, ઊંડા કૂવામાંથી પાણી ખેંચો.
એટલે
આપણા અંગત ઇતિહાસમાં, આપણી યાદોમાં, આપણી જે મનોગ્રસ્તિઓ હોય, ઓબ્સેશન્સ, કોઈ વ્યક્તિ, કોઈ જગ્યા, કોઈ શોખ, એમાં ઊંડા ઉતરવું. કુટુંબ, પ્રેમ, બાળપણ, કોઈ ખાસ સ્થળ, આ બધા આપણા અંદરના કૂવા જેવા છે. એમાંથી આપણને આપણી પોતાની સાચી અનોખી સામગ્રી મળે છે.
આપણે લેખન અભ્યાસની વાત કરી, સામગ્રી ક્યાંથી મળે એની વાત કરી, પણ લખતી વખતે પેલું મનમાં જે યુદ્ધ ચાલતું હોય છે, પેલો અંદરનો ટીકાકાર, પેલી શંકાઓ, એનું શું કરું? ગોલ્ડબર્ગ એના વિશે શું કહે છે?
હા, એ સંપાદક, ધી એડિટર, આપણા મગજમાં બેઠેલો પેલો ઇન્સ્પેક્ટર, એ સૌથી મોટો દુશ્મન છે સર્જનાત્મકતાનો. એ સતત કહેતો રહે આ પૂરતું સારું નથી, લોકો શું કહેશે. ગોલ્ડબર્ગ બહુ ભાર દઈને કહે છે કે લખતી વખતે, સર્જન કરતી વખતે આ અવાજને ઓળખવો અને એને ચૂપ રહેવા કહેવું બહુ જ જરૂરી છે.
ચૂપ રહેવા કહેવું એ સહેલું છે?
સહેલું નથી, પણ અભ્યાસથી શક્ય છે. લેખન અભ્યાસનો હેતુ જે છે, સંપાદનનું કામ જરૂરી છે એ ના નથી પાડતા, પણ એ પછી કરવાનું. લખાઈ જાય, થોડો સમય જવા દો, પછી ઠંડા કલેજે એને જુઓ, પણ લખતી વખતે નહીં.
એટલે કે સર્જન અને મૂલ્યાંકન, આ બે ક્રિયાઓને અલગ રાખવી. આ વિચાર તો ખરેખર જીવનના બીજા ઘણા ક્ષેત્રોમાં પણ લાગુ પડે એવો છે. કોઈ નવું કૌશલ્ય શીખતી વખતે, કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતી વખતે.
ચોક્કસ. અને આ ટીકાકાર સાથે લડવાને બદલે ગોલ્ડબર્ગ એક સરસ રૂપક વાપરે છે, ટોફુ સાથે લડવું. ફાઇટિંગ ટોફુ. જેમ ટોફુ નરમ હોય, એની સાથે કુસ્તી કરવા જાઓ તો શું થાય, એ ભાંગી જાય, પણ તમે જીતો નહીં.
હા,
એમ જ આપણા નકારાત્મક વિચારો કે ટીકાઓ સાથે લડવાથી એ વધુ મજબૂત બને છે. એના બદલે એમને જુઓ, સ્વીકારો કે હા, આવા વિચારો આવે છે, અને પછી એને લખી નાખો, એની સાથે સંઘર્ષ ન કરો.
અને લખ્યા પછી એ લખાણનું શું કરવું? કોઈને બતાવવું કે પોતાની પાસે જ રાખવું?
ગોલ્ડબર્ગનો મત સ્પષ્ટ છે, લેખન એક જાહેર કાર્ય છે. એ કહે છે કે તમારું લખાણ મોટેથી વાંચો, ભલેને શરૂઆતમાં ફક્ત તમારી જાતને જ સંભળાવો અથવા કોઈ વિશ્વાસુ મિત્રને. આમ કરવાથી શબ્દો જાણે જીવંત થાય છે, એમાં એક લય આવે છે, અને બીજું, કોઈ સાંભળશે, એનો જે ડન હોય છે એ ધીમે ધીમે ઓછો થાય છે.
અને એકવાર લખાણ પૂરું થઈ જાય, દુનિયામાં જાય, પછી એના પ્રત્યે બહુ આસક્તિ રાખવી કે પછી એનાથી અળગા થઈ જવું સફળતા નિષ્ફળતાથી?
અહીં ઝેનનો પેલો અનાસક્તિનો સિદ્ધાંત કામ આવે છે. એક પ્રકરણનું નામ જ છે આપણે કવિતા નથી, વી આર નોટ ધ પોએમ. મતલબ કે એકવાર તમે લખાણ પૂરું કર્યું, પછી એનું પોતાનું જીવન છે. એ સારું છે કે ખરાબ, સફળ થાય કે નિષ્ફળ, એનાથી તમારી કિંમત નક્કી નથી થતી. તમારે એને જવા દેતા શીખવું પડે.
જેમ જેમ પુસ્તકમાં આગળ વધીએ છે, તેમ લેખન અને ઝેન વચ્ચેનું જોડાણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે. નહીં, પેલું માણસ કાર ખાય છે વાળું પ્રકરણ છે.
હા, એક રૂપક છે. એનો અર્થ એ નથી કે ખરેખર કાર ખાવાની છે.
હા હા,
એનો અર્થ એ છે કે લેખકે દુનિયાને પોતાની બધી ઇન્દ્રિયોથી, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, અનુભવવી જોઈએ. દુનિયાને જાણે ખાઈ જવી જોઈએ. વિગતો પર ધ્યાન આપવું, એને ઊંડાણપૂર્વક ગ્રહણ કરવું, એને પોતાનામાં પચાવવું, અને પછી એ અનુભવને શબ્દોમાં રૂપાંતરિત કરવો. આ ખરેખર તો વર્તમાન ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવાની જ વાત છે, જે ઝેન ધ્યાનમાં કેન્દ્ર સ્થાને છે.
અને એમના ગુરુ
કતાગીરી રોશી એમના ઉપદેશોનો ઉલ્લેખ વારંવાર આવે છે.
હા, કારણ કે લુશીના ઉપદેશો, જેમ કે વર્તમાન ક્ષણમાં હાજરીનું મહત્વ, ધ્યાનની શક્તિ, આપણું મન કેવી રીતે કામ કરે છે એની સમજ, આ બધું ગોલ્ડબર્ગ સીધે સીધું લેખનના પડકારો સાથે જોડે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે એમનું લેખન અભ્યાસ એ માત્ર કોઈ ટેકનિક નથી, પણ ઝેન ફિલોસોફીનું જ એક વ્યવહારુ રૂપ છે.
અને છેલ્લે એ વાત પર આવે છે કે આ કોઈ ટૂંકા ગાળાની રમત નથી, લાંબી મજલ, ધી લોંગ હોલની વાત કરે છે.
બરાબર. લેખન હોય કે બીજું કોઈ પણ સર્જનાત્મક કામ, એ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. એમાં ધીરજ જોઈએ, પ્રતિબદ્ધતા જોઈએ, નિયમિતતા જોઈએ, અને સૌથી અગત્યનું, પરિણામ શું આવશે એની બહુ ચિંતા કર્યા વગર ફક્ત એક કરવાની જે પ્રક્રિયા છે એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સફળતા મળે કે ન મળે, પણ દરરોજ બેસીને લખવું એ ક્રિયા પોતે જ એક પુરસ્કાર છે, એક સંતોષ છે.
તો આટલી બધી વાતો પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે વિચારોને તારવવા હોય તો કયા કયા કહી શકીએ? મારા મનમાં પહેલો મુદ્દો એ આવે છે કે લેખનને માત્ર શોખ કે કામ તરીકે નહીં, પણ એક ગંભીર, લગભગ આધ્યાત્મિક અભ્યાસ તરીકે જોવાની વાત.
ચોક્કસ. આ તો પુસ્તકનો પાયો જ છે કે શિસ્ત અને સજાગતા, માઇન્ડફુલનેસ સાથે જ્યારે તમે લખો છો ત્યારે એ ક્રિયા ધ્યાન જેવી બની જાય છે. તમે તમારી જાત સાથે વધુ ઊંડાણથી જોડાવ છો. અને આ વિચારતા મને થાય છે કે આપણે આપણા રોજિંદા કામમાં, ઓફિસનું કામ હોય, ઘરનું કામ હોય, કોઈ શોખ હોય, જો આટલી સજાગતાથી, આટલા જ ધ્યાનથી કરીએ તો આપણો આખો અનુભવ જ બદલાઈ જાય. નહીં,
સાચી વાત છે. બીજો મોટો વિચાર જે મને ખરેખર બહુ ક્રાંતિકારી લાગ્યો એ છે પેલા પ્રથમ વિચારો પર વિશ્વાસ મૂકવાનો. આપણને તો હંમેશા શીખવવામાં આવે છે કે વિચારીને બોલો, વિચારીને લખો. જ્યારે ગોલ્ડબર્ગ કહે છે કે ના, પેલું જે પહેલું સહેજ રીતે આવે છે એમાં જ ખરી તાકાત છે. આના પરથી વિચાર આવે કે આપણે રોજિંદી વાતચીતમાં કે નિર્ણયો લેતી વખતે કેટલી વાર આપણા પહેલા સાચા વિચારને દબાવી દેતા હોઈશું. કદાચ એના પર ભરોસો કરવાથી વધુ પ્રામાણિક સંબંધો અને કામ શક્ય બને.
ત્રીજો અને બહુ જ વ્યવહારુ મુદ્દો છે પેલા આંતરિક ટીકાકાર, પેલા સંપાદકને કાબૂમાં રાખવાનો, સર્જન અને મૂલ્યાંકનને અલગ પાડવાનો. આ પરફેક્શનિઝમનો રોગ આપણને કેટલી બધી બાબતો કરતા રોકે છે.
હા, બરાબર. કોઈ નવી ભાષા શીખવી હોય, રસોઈમાં કંઈક નવું બનાવવું હોય, ઓફિસમાં કોઈ નવો આઈડિયા રજૂ કરવો હોય, પેલો ડર સતત રહે કે બરાબર નહીં થાય તો લોકો શું કહેશે. ગોલ્ડબર્ગની રીત કે બસ પહેલાં ડ્રાફ્ટમાં કરી નાખો, સુધારા પછી જોઈશું, આ ડરને હળવો કરવામાં બહુ મદદ કરી શકે છે.
અને ચોથો મુદ્દો જે મને વ્યક્તિગત રીતે ખૂબ સ્પર્શી ગયો તે છે જીવનના દરેક અનુભવનું ખાતર બનાવવું. આ વિચાર નકારાત્મક કે સાવ સામાન્ય લાગતા અનુભવોને પણ એકદમ નવું મૂલ્ય આપે છે. આપણા જીવનના પડકારો, આપણી નિષ્ફળતાઓ, આપણી કંટાળાજનક ક્ષણો, શું આપણે એ બધાને ભવિષ્યના વિકાસ માટેના પોષણ તરીકે જોઈ શકીએ? આ દ્રષ્ટિકોણ અપનાવીએ તો જીવન પ્રત્યેની ફરિયાદો કેટલી ઓછી થઈ જાય. અને છેલ્લો પાંચમો મુદ્દો, જે આજના સમયમાં બહુ જ અગત્યનો છે, પરિણામ કરતાં પ્રક્રિયા પર ધ્યાન આપવું. આપણી આખી સંસ્કૃતિ અત્યારે પરિણામલક્ષી થઈ ગઈ છે. પરીક્ષામાં કેટલા ટકા આવ્યા, પ્રમોશન મળ્યું કે નહીં, કેટલા લાઇક્સ મળ્યા. ગોલ્ડબર્ગ યાદ કરાવે છે કે ખરી મજા, ખરો સંતોષ અને ખરી શીખ તો પ્રક્રિયામાં જ છે.
હા,
કોઈ કળા શીખવાની મજા, કોઈ સંબંધ નિભાવવાની મજા, કોઈ કામ પૂરું કરવાની મજા, જો આપણે પ્રક્રિયાને માણીએ, એમાં ડૂબી જઈએ તો પરિણામનો બોજ આપોઆપ હળવો થઈ જાય છે.
આ પુસ્તકમાં એવી ઘણી બધી પંક્તિઓ છે જે સીધી અસર કરે છે, જે યાદ રહી જાય એવી છે. ચલો, એવા કેટલાક મુખ્ય વિચારો કે જેને આપણે અવતરણ કહી શકીએ એના પર નજર કરીએ. જેમ કે એક જગ્યાએ કહે છે, પ્રથમ વિચારોમાં તેમની પોતાની ઊર્જા, પોતાનું જીવન અને પોતાની રચના હોય છે. તે તમારા અંદરના ઊંડા સ્થાનમાંથી આવે છે, જ્યાં હાડકા હોય છે.
હા, આ પંક્તિ આખા પુસ્તકનો સાર કહી દે છે. જ્યાં હાડકા હોય છે એટલે કે આપણા અસ્તિત્વના મૂળમાં. એ કહે છે કે આપણી સાચી પ્રામાણિક અભિવ્યક્તિ આપણા ઊંડાણમાં છુપાયેલી છે, જેને સમાજનો ડર અને આપણી પોતાની ટીકાઓ ઢાંકી દે છે. લેખન અભ્યાસ એ પડોળોને હટાવીને એ મૂળ સુધી પહોંચવાનો રસ્તો છે. આપણી અંતઃસ્ફૂરણા પર વિશ્વાસ રાખવાની વાત છે.
અને પેલો લેખન અભ્યાસનો મંત્ર જેવો નિયમ, તમારો હાથ ચાલતો રાખો, ચેકશો નહીં, નિયંત્રણ ગુમાવો, વિચારો નહીં, તાર્કિક ન બનો.
આ એકદમ સીધી સાધી પણ બહુ જ શક્તિશાળી સૂચના છે. એ આપણને બતાવે છે કે આપણું જે વિશ્લેષણ કરતું, ટીકા કરતું મગજ છે એને થોડીવાર માટે બાજુ પર મૂકીને એક સહજ પ્રવાહમાં કેવી રીતે વહેવું. સર્જનાત્મકતાને મુક્ત કરવા માટે આ જરૂરી છે.
અને લેખન અને ધ્યાનના સંબંધને જોડતી આ વાત, લેખન પશ્ચિમમાં અભ્યાસનો ઝેન માર્ગ છે. તે હાજર રહેવાનો, અહીં રહેવાનો, અત્યારે રહેવાનો માર્ગ છે.
અહીં ગોલ્ડબર્ગ લેખનને માત્ર શબ્દોની કવાયતમાંથી ઊંચકીને એક આધ્યાત્મિક સ્તરે લઈ જાય છે. એ કહે છે કે લેખન એ વર્તમાન ક્ષણમાં પૂરેપૂરા જીવવાની, સજગ બનવાની એક રીત છે. પશ્ચિમી લોકો માટે, જેમને કદાચ પરંપરાગત ધ્યાન અઘરું લાગતું હોય, તેમના માટે આ ધ્યાનને સુલભ બનાવવાનો પ્રયાસ છે. અંતિમ હેતુ સારું લખવું એટલું જ નથી, પણ વધુ સભાન જીવન જીવવું છે.
અને પેલું વચન જેવું આશ્વાસન આપતું વાક્ય, લેખનને પવિત્ર અભ્યાસ તરીકે ગણો. જો તમે ફક્ત તે કરો, જો તમે ફક્ત બેસીને લખો, તો તમે કોણ છો તે શોધી શકશો.
આ બહુ મોટી વાત છે. લેખનને બાહ્ય સફળતા, જેમ કે પ્રકાશન કે પ્રશંસા, એના કરતાં આંતરિક શોધ સાથે જોડે છે. પવિત્ર શબ્દ વાપરીને એ આ સાદી લાગતી ક્રિયાને એક ગહનતા આપે છે. એ કહે છે કે ફક્ત એ કરતા રહેવાથી, ફક્ત અભ્યાસ ચાલુ રાખવાથી જ આપણને આપણી સાચી ઓળખની, આપણા અંદરના સત્યની ઝલક મળે છે. પ્રક્રિયા પોતે જ પુરસ્કાર બની જાય છે.
આ બધા વિચારો સાંભળીને લાગે છે કે આ પુસ્તકની વાતો માત્ર લેખન પૂરતી જ નથી, એને આપણે રોજિંદા જીવનમાં પણ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકીએ, ખરું ને?
ચોક્કસપણે. દાખલા તરીકે, આપણે સૌ ક્યારેક ને ક્યારેક કોઈ સમસ્યામાં, કોઈ મૂંઝવણમાં અટવાઈ જતા હોઈએ છીએ, ત્યારે ગોલ્ડબર્ગની આ ટેકનિક કે 10-15 મિનિટ માટે એ સમસ્યા વિશે રોકાયા વગર, ટીકા કર્યા વગર બસ લખ્યા જ કરવું, એ બહુ ઉપયોગી થઈ શકે.
કેવી રીતે?
તમે લખી શકો, આ સમસ્યા વિશે મને ખરેખર શું લાગી રહ્યું છે, અથવા આના ઉકેલ માટે મારા મનમાં જે કંઈ પણ આવે છે તે. આમ કરવાથી ઘણીવાર એવા વિચારો, એવા ઉકેલો સપાટી પર આવે છે જે આપણે ખાલી તાર્કિક રીતે વિચારતા હોઈએ ને ત્યારે પકડાતા નથી. એ આપણી અંદરની સૂઝને બહાર લાવે છે.
એટલે કે પર્સનલ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે કે પછી ઓફિસમાં બ્રેઇન સ્ટોર્મિંગ માટે પણ આ કામ લાગે?
હા, વ્યક્તિગત રીતે પણ અને ટીમમાં સાથે મળીને પણ. એ જ રીતે, જેમને પોતાની લાગણીઓ સમજવામાં કે વ્યક્ત કરવામાં મુશ્કેલી થતી હોય, એમના માટે આ નિયમિત જર્નેલિંગની પદ્ધતિ બહુ ફાયદાકારક છે. કોઈ નિર્ણય લીધા વગર, કોઈ ફિલ્ટર વગર, ફક્ત પોતાની લાગણીઓ અને વિચારોને કાગળ પર ઉતારતા જવાથી માનસિક સ્પષ્ટતા વધે છે અને ભાવનાત્મક બોજ હળવો થાય છે. આ એક પ્રકારનું ઇમોશનલ કમ્પોસ્ટિંગ જ છે.
અને પેલો પરફેક્શનિઝમનો ડર કાઢવા માટે પણ આ પ્રથમ ડ્રાફ્ટ માનસિકતા અપનાવી શકાય. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલાં જ એ પરફેક્ટ થવું જોઈએ એવી ચિંતા છોડી દેવાની, બસ શરૂ કરી દેવાનું.
બરાબર. સ્વીકારી લેવાનો કે પહેલો પ્રયાસ અપૂર્ણ જ હોવાનો છે, અને એમાં કંઈ ખોટું નથી. ભૂલો એ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. આ અભિગમ આપણને નિષ્ફળતાના ડરમાંથી બહાર કાઢે છે અને કંઈક નવું અજમાવવા માટે હિંમત આપે છે.
આ આખી ચર્ચામાંથી જો મારે મારા માટે એક મુખ્ય વાત તારવવી હોય તો એ છે સર્જનાત્મકતાનું લોકશાહીકરણ. ગોલ્ડબર્ગ જાણે ખાતરી આપે છે કે સર્જનાત્મક બનવા માટે તમારે કોઈ ખાસ પ્રતિભા કે અસાધારણ જીવનની જરૂર નથી. તમારું સામાન્ય જીવન જ પૂરતી સામગ્રી છે, અને તમારે ફક્ત જરૂર છે એક નોટબુક, એક પેન અને થોડી નિયમિતતાની. આ વિચાર ખરેખર બહુ શક્તિ અને આત્મવિશ્વાસ આપનારો છે.
અને મારા માટે આ ચર્ચાએ માઇન્ડફુલનેસ એટલે કે સજગતા અને સર્જનાત્મકતા વચ્ચેનો જે ગાઢ સંબંધ છે તેને વધુ ઊંડાણથી સમજાવ્યો છે. કેવી રીતે વર્તમાન ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવું અને આવતા જતા વિચારોને નિર્ણય લીધા વગર ફક્ત જોવા, એ માત્ર લેખનમાં જ નહીં પણ જીવનના દરેક પાસામાં વધુ પ્રામાણિકતા, વધુ ઊંડાણ અને વધુ શાંતિ લાવી શકે છે. અને હા, પેલો ખાતર બનાવવાનો વિચાર, એ તો નકારાત્મક અનુભવોને પણ એક સકારાત્મક દૃષ્ટિથી જોવાની અને તેમાંથી પણ કંઈક મૂલ્યવાન શીખવાની કે બનાવવાની અદ્ભુત પ્રેરણા આપે છે.
કદાચ અંતે સૌ શ્રોતાઓ માટે વિચારવા જેવી વાત એ છે કે આપણું કામ, પછી ભલે તે લેખન હોય કે બીજું કંઈ પણ, એ કદાચ કંઈક સંપૂર્ણ કે દોષરહિત સર્જન કરવાનું નથી,
પણ દરરોજ એ પ્રક્રિયા માટે સાચા દિલથી હાજર રહેવાનું છે, આપણા અંદરના સત્યને, આપણા પ્રથમ વિચારોને સાંભળવાનું છે અને તેને શક્ય એટલી પ્રામાણિકતાથી વ્યક્ત કરવાનું છે, ભલે તે ગમે તેટલું અપૂર્ણ કેમ ન હોય.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.